તારીખ 17/9/1980 પૂજ્યબેન શ્રીના વચનામૃત બોલ નંબર 11-13 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 4
સાથે જીવ સંબંધ કરે છે એનો આશ્રય રહે છે પછી અગ્નિઓમાં ઈષ્ટ અનિષ્ટ બુદ્ધિથી ને રાગથી આવે છે એટલો વિશેષ વિભાવ થાય છે પછી ત્યાં એટલે શું કે જ્ઞાન માં રહેલું જે જ્ઞાન સામાન્ય એને મુખ્ય કરવું જોઈએ, ગૌણ કરવું એનું નામ તિરોભૂત કરવું અને મુખ્ય કરવું એનું નામ આવિર્ભૂત કરવું. તો જો જ્ઞાન સામાન્ય નો આવિર્ભાવ કરવામાં આવે તો એની અંદર જ્ઞેયનો સંપર્ક નથી રહેતો. શું થાય છે કે સ્વસંવેદનમાં જ્ઞાન જ્ઞાનને વેદે છે, વેદનાર જ્ઞાન છે અને વેદાનાર પણ તેનું તે જ્ઞાન છે કે જે વેદનાર છે. ત્યાં પછી અન્યનો સંપર્ક નથી રહેતો. નહીતર જ્ઞેયો તો જ્ઞાનમાં ઝળકવા અનિવાર્ય છે અને જ્ઞેયો જ્ઞાનમાં પ્રતિબિંબિત થાય એવું જો મટાડી ન શકાતું હોય તો જ્ઞેયો સાથેનો સંપર્ક તોડવો કઈ રીતે, આ સવાલ ઉભો થાય. દ્રષ્ટાંત આવે છે ને બિલ્વ સુરદાસ થઈ જાય એક અન્ય મતિમાં, તો એને એમ કહ્યું કે મારી આંખે સ્ત્રીનું રૂપ જોયું તેથી મને વિકાર થયો તો હું આંખ જ ફોડી નાખું. એક રસ્તો એને અપનાવ્યો કે આંખ દોષ નું કારણ છે માટે આંખ ફોડી નાખવી જોઈએ, એમ કરીને એને આંખ ફોડી નાખી. તો કે છે કે એ રસ્તો સાચો નથી, એમ જ્ઞાન દ્વારા જણાય છે માટે જ્ઞાન ને બંધ કરી દો. જાણવું દોષ નું કારણ છે, જાણવું જ રાગદ્વેષ નું કારણ છે માટે જાણવું બંધ કરી દો, એમ ન હોય. એ તો બનવાનું નથી, એ તો પોતાનો સ્વરૂપ નો સ્વનો નાશ કરવા બરાબર છે, આપઘાત કરવા બરાબર છે, એમ નહીં થાય. એની કળ છે જુદી કે જ્ઞાન વેદક સ્વભાવી છે અને એ પોતાને જ વેદ એવો એનો સ્વભાવ છે, પોતે વેદક છે ને પોતે વેદ્ય છે. એટલે જ્ઞાન વેદ્ય વેદક સ્વરૂપે છે, બીજી ભાષામાં લઈએ તો જ્ઞાન પોતે વેદ્ય વેદક સ્વરૂપે છે. વેદ્ય વેદક સ્વરૂપે છે એવું જેનું એવું સ્વરૂપ છે એવું જો વેદન થી અનુભવ કરે તો એને અન્ય જ્ઞેયનો સંપર્ક નહીં રહે. એ સિવાય જ્ઞાનમાં બીજી કોઈ રીતે જ્ઞેયનો સંપર્ક તોડવો શક્ય નથી. આ એક જ રીતે જ્ઞાનનો સંપર્ક, જ્ઞાનમાં અન્યનો સંપર્ક છૂટે છે, પરનો સંપર્ક છૂટે છે. કે તું જ્ઞાનને માત્ર જ્ઞાન ભણે જો, જ્ઞાન સામાન્ય ભણે જો, જ્ઞાન શું જાણે છે એવું ન જો. એટલે તો એમથી પણ કહેવાય છે કે વેદન થી જ્ઞાન ને જો, કેમ કે વેદન સામાન્ય છે, જ્ઞાનમાં જ્ઞાનનું વેદન સામાન્ય છે અને આ તે બીજું ત્રીજું જાણવું તે એનું વિશેષ છે, એને તું ગૌણ કર. છે બે, જ્ઞાનમાં જ્ઞેયો પણ છે અને જ્ઞાનમાં વેદન પણ છે. જો જ્ઞેયોનો તું આવિર્ભાવ કરસ તો વેદન ને ચૂકી જશે. શું બને છે કે જો તું જ્ઞેયોની મુખ્યતા કરે છો એટલે જ્ઞાનાકાર તે જ્ઞેયાકાર અનુસાર જ્ઞાનાકાર થાય છે, એની મુખ્યતામાં રહે છે તો જ્ઞાન વેદન થી ચૂકાઈ જવાય છે. છે તો ખરું જ્ઞાન વેદન, હવે ઉલટું કર, છે ખરું જ્ઞાન વેદન, જ્ઞાન વેદન ને મુખ્ય કર તો જ્ઞેયાકારોને ચૂકી દઈશ. બસ જ્ઞેયાકારોને ચૂકી દઈશ એટલે જ્ઞેયનો સંપર્ક તને છૂટી જશે. એનો સંપર્ક છૂટે તો પછી વિકાર થવાનો પ્રશ્ન રહેતો નથી. મુખ્ય એટલે શું છે? એ સમજાવું થોડું પરિભાષાનો વિષય નથી ને, એક અનુભવ ગર્ભિત વિષય છે. પણ મુખ્ય ગૌણ જીવ કેવી રીતે કરે છે એ સમજી શકાય એવું છે કે અનેક માણસો અનેક વ્યક્તિઓ છે છતાં તમે જેને સાંભળો છો ત્યારે બીજા જ્ઞાનમાં જણાય છે તો પણ ગૌણ છે, એક સાથે તમે સાંભળો છો. અત્યારનો પ્રસંગ લઈએ, દ્રષ્ટાંતથી પછી કેવી રીતે રીત લેવી, કે સાંભળો છો તો સાંભળવાનાર પ્રત્યે જો મુખ્યતા છે લક્ષ્મીમાં, તો બીજી વ્યક્તિઓ પણ જણાય છે જ્ઞાનમાં, પણ એ ગૌણ થઈ જાય છે. એમ મુખ્ય ગૌણ તો પ્રસંગે પ્રસંગે જીવ કરે છે. નાનામાં નાનો પ્રસંગ લ્યો, એક ઘરે લગ્ન પ્રસંગ હોય તો અનેક કામ કરવાના છે, લક્ષમાં હોય, ખ્યાલમાં હોય કે આપણે અનેક કામ કરવાના છે, તો પણ જ્યારે જે કામ કરવાનું છે એને જ મુખ્ય કરવામાં આવે છે. એ વખતે કોઈ એમ કે ફલાણું કામ છે, ફલાણું કામ છે, ફલાણું કામ છે, ફલાણું કામ છે, એમ ઘરના કોઈ મુખ્ય માણસને 10 કામ બતાવે તો કે ભાઈ 10-એ 10 ની મને ખબર છે, 10-ને 10 ને 10 બીજા 20 છે એની મને ખબર છે, પણ અત્યારે આ કરવાનું છે. એમ એનો અર્થ થયો છે કે જેને કેને કોને મુખ્ય કરવું એ મુખ્ય કરતા આવડે છે. વેદનને મુખ્ય કરવું છે તો કેમ કરવું, એટલો જો વિષય લેવો છે તો ત્યાં આ શરત છે. આપણે તો આ વિષય આવી ગયો છે પણ થોડું ધ્યાન ઓછું જાય. આમાં શરત એ છે કે સ્વસંવેદન છે એનો આવિર્ભાવ જો ત્રિકાળી સામાન્ય ઉપર લક્ષ હોય તો થાય છે, નહીતર નથી થતો. આ વિષય આવી ગયો છે, લક્ષપૂર્વક વેદન થાય છે. આજે સર છે શરૂઆતમાં થતું, ઘણી વાર એ વિષય લઈએ છીએ, લક્ષ કરીને વેદન કરવું. ચલો વાત છે બીજામાં. કથા અનંત વાર સાંભળવામાં આવી છે, પરિચયમાં આવી છે, અનુભવમાં આવી ગઈ છે, પરંતુ રાગથી ભિન્ન ભગવાન ધ્રુવ ત્રિકાળ છે એનું લક્ષ કરીને વેદન કરવું જોઈએ, તે વેદન એને કદી આવ્યું નથી. આઠમું પ્રવચન છે. ત્યારે ચર્ચો સજાય તો ગુરુદેવે ઘણી ચર્ચા કરી હશે, પણ લેનારે ટૂંકું તો લઈ લીધું હોય ને, મુદ્દો તો ન છૂટે ધ્યાન રાખવાનું હતું ને. આમાં તો દરેક મુદ્દો તો આવરી લીધો હોય, એ લક્ષપૂર્વક વેદન થાય છે. એટલે લક્ષ છે એ પહેલા થવું જોઈએ. તર્ક ત્યાં એમ પણ આવશે કે તો લક્ષ કેમ કરવું, વેદન કેમ કરવું, એ તર્ક આવે છે, એ લક્ષ કેમ કરવું. પણ લક્ષ તો બંધાય જ છે. જે વસ્તુ પ્રાપ્ત કરવી છે, જે વસ્તુ પોતાના આદર્શભૂત છે, ધ્યેયભૂત છે, એને ધ્યેય બનાવતા લક્ષ થાય છે. એના માટે ઓળખાણ કરવી જોઈએ, આત્મા કેવો છે એવું જો એ ઓળખે તો એને લક્ષ થાય. તો ઓળખવા માટે તો સ્વાધ્યાય કરીએ છીએ. શું કરવું કે સ્વાધ્યાય કરવો, એટલું નહીં, ખાલી સ્વાધ્યાય કરવો એટલું જ નહીં, પણ એને ઓળખવા માટે ભેદ જ્ઞાનનો પ્રયોગ કરવો પડે છે. સ્વાધ્યાય છે એ થિયરી પ્રધાન છે, વ્યાખ્યા પ્રધાન છે, અનેક જાતના વ્યાખ્યાઓ એમાં આવે છે. ત્યારે ભેદ જ્ઞાન છે એ પ્રયોગ પ્રધાન છે, પ્રયોગથી એને સમજાય છે કે આત્મા કેવો છે. જો એનો નિશ્ચય થાય છે તો લક્ષ થઈ જાય છે, લક્ષ થાય છે તો એને વેદન આવે છે, લક્ષ ન થાય તો કોઈને વેદન આવે નહીં. જાણ પણ ગમે એટલું કરી દઈએ, પણ જો લક્ષ ન થાય તો વેદન ના આવે. એકલું પ્રતિબિંબ ઉપર ધ્યાન હોય તો અરીસો ભૂલી જાય. હવે એથી આગળ માત્ર જો એની સપાટી ઉપર ધ્યાન હોય તો એનો દળ ભૂલી જાય, દળ ભૂલી જાય. અરીસો કઈ એટલી ઉપલી સપાટી એટલો અરીસો નથી, જેના આધારે સપાટી છે એનું દળ પણ સાથે છે, અને એના દળને લક્ષમાં લઈએ તો બધું એને જે સ્થાનમાં જે છે એનું જ્ઞાન રહે. સપાટીનું સપાટી રૂપે જ્ઞાન રહે, એના પ્રતિબિંબનું પ્રતિબિંબ રૂપે જ્ઞાન રહે, અને આખો હરીસો કેમ છે એનું પણ જ્ઞાન થાય. મૂળમાં વસ્તુઓનું મૂળ સ્વભાવનું મૂળ સ્વભાવ દળનું જ્ઞાન થાય તો અવસ્થાનું પણ સાચું જ્ઞાન થાય, અને અવસ્થામાં ઝળકતા પ્રતિબિંબોનું પણ એના યથાસ્થાનમાં જ્ઞાન થાય. આ બધી વ્યાખ્યા થઈ આ તો વિચાર સુધી પણ કહેવાય છે એ પણ તો વ્યાખ્યા થઈ. લક્ષમાં લક્ષ એક એવી ચીજ છે કે જેની મુખ્યતા આવે છે, મુખ્યતા આવે છે ત્યારે વેદન નો અવસર આવે છે. મુખ્યતા ના આવે તો વેદન ના આવે. વાતો આવે છે હા, એટલે રાગાદી ને મુખ્ય કરવું એ મોક્ષ નું કર્તવ્ય નથી. અનુભવ નો પ્રયત્ન ચાલતો હોય એમાં ભેદ જ્ઞાન નો સતત પ્રયત્ન ચાલતો હોય એ જ્ઞાન ઘણું ઉગ્રપણે થતું હોય છે, સહજ. તો વ્યવસ્થિત રીતે વિચારીએ તો અનુભવ થયા પહેલા સમ્યક સન્મુખની દશા હોય છે, ભલે મુખ્ય દ્રષ્ટિ છે તો પણ સમ્યક સન્મુખની દશા હોય છે. અને એ સમ્યક સન્મુખની દશા ની શરૂઆત આત્માની ઓળખાણ થતા થાય છે, અને એ ઓળખાણ ન થાય તે પહેલા એને ઓળખવાનો એક પ્રયત્ન હોય છે, ઓળખ્યા પછી અનુભવવાનો પ્રયત્ન હોય છે, અનુભવ થયા પછી પૂર્ણ થવાનો પ્રયત્ન હોય છે. પણ પછી પ્રયત્નની જાત એક છે, તો સ્ટેજ જુદા જુદા છે પણ એની જાત એક છે. વેદનને કરવું પડતું નથી પણ સ્વરૂપના લક્ષની મુખ્યતામાં વેદન થઈ આવે છે. વેદન ઉપર પણ લક્ષ નથી પણ વેદન થઈ આવે છે એમ થતા છે. એટલે તો પ્રશ્ન એ થાય મૂંઝવણ વાળો કે આ જ્ઞેયાકારોને ગૌણ કેમ કરવા અને જ્ઞાન વેદન મુખ્ય કેમ કરવું, પણ એ તો જાણવાનો વિષય થઈ ગયો. પર્યાયમાં નિરાકારો ગૌણ થવા અને જ્ઞાન વિજ્ઞાન મુખ્ય થવું એ જાણવાનો વિષય છે. ખરેખર તો લક્ષ પ્રત્યે જોર થવું, સ્વરૂપનું લક્ષ થવું અને એ લક્ષમાં જોર આવવું, એ જોરમાં ને જોરમાં વિજ્ઞાન મુખ્ય થાય છે અને નિરાકારો ગૌણ થઈ જાય છે. આત્મપ્રાપ્તિનું ન બંધાય તો વિચારધારા પણ બદલાય નહીં. ઉપર ઉપરના આત્માના વિચારો થાય ને બાકી પછી ઉદયમાં એકાકાર. જયારે ધ્યેય બંધાઈ જાય તો ઉદય હોવા છતાં એમાંથી આત્માના વિચારો આવવા લાગે. મારા ધ્યેય રૂપ પ્રયોજનને અનુસરીને કેટલું થાય છે, જેટલું થાય કાંઈ થાય તો એમાં મને રસ છે, અને મારા પ્રયોજનને પ્રયોજન શરીર એથી બીજું કાંઈ થતું હોય તો એમાં મને રસ નથી. રસ ફરે છે એ પોતાનું ધ્યેય નિશ્ચિત થતાં રસ ભરે છે. નહીતર તો જીવનની અંદર જે સંસાર રસ સંસારી જીવને વર્તે છે એ સંસાર રસમાં ફેરફાર થતો નથી. ભલે પછી બહારમાં ગમે એટલો બાહ્ય ધર્મની ક્રિયામાં દેખાવ થતો હોય,
તો ત્યાગી થયા, તો ફલાણા થયા, તો પંડિત થયા, તો વિદ્વાન થયા, તો ઘણી પૂજા કરે છે, ઘણું દાન કરે છે, ઘણો સ્વાધ્યાય કરે છે, ઘણા તપ કરે છે, પણ અંદર નો સંસાર રસ બદલાય નહીં. ધ્યેય નક્કી થયા છે. દેવ ફરતા આખી વિચારધારામાં મોટો ફરક પડે. એ વિચારધારામાં જયારે એને પ્રયોગ ઉપર આવવાનું બને છે, વિચારધારા ઉપર છે, વિચારધારા એ મર્યાદિત સ્ટેજ છે, પછી તો એને પ્રયોગ ઉપર આવવું જ રહ્યું. કેમ કે વિચારમાં એમ આવ્યું કે આત્મા જ્ઞાન સ્વરૂપ છે અને દેહાદી સ્વરૂપ અને રાગાદી સ્વરૂપ નથી, તો એ વિચારમાં આવ્યું. પણ હવે માત્ર વિચારમાં રહેથી કઈ કાર્ય નથી કરવાનું. જ્ઞાન સ્વરૂપ છું કે નહીં, અને રાગ થાય છે તો રાગ સ્વરૂપ હું નથી, તો એ કઈ રીતે, એને એના અવલોકનમાં આવવું પડે. જયારે અવલોકનમાં આવે ત્યારે એને એનો પ્રયોગ કઈ રીતે થઈ રહ્યો છે, રાગનો પ્રયોગ પણ કઈ રીતે થયો છે, અને જ્ઞાનનો પણ પ્રયોગ કઈ રીતે થઈ રહ્યો છે, ઉપયોગ કઈ રીતે થયો છે, એને પ્રેક્ટિકલી જ્ઞાનમાં આવે છે. પ્રેક્ટિકલી જ્ઞાનનો અભ્યાસ જેટલો વધતો જાય છે, એટલું એનો ભેદ જ્ઞાનનું કાર્ય થઈ જાય છે. એ ભેદ જ્ઞાનનું કાર્ય એટલું સતત થાય ને એટલે હદે થાય કે છેલ્લે છેલ્લે આત્મા સંબંધિત પણ એક સૂક્ષ્મ વિકલ્પ ઉઠે, તો પણ એના જ્ઞાનમાં એમ જણાય કે આ જ્ઞાન નહીં, આ રાગ છે અને આ જ્ઞાન નથી, એનો નિષેધ આવે છે. એટલું એ જ્ઞાન સ્વભાવ ઉપર લક્ષ્ય કોન્સન્ટ્રેટ થતો આવે છે, એકાગ્ર થતો આવે છે, એટલે વેદન થઈ જાય છે. એકાગ્રતા વધે ને વેદન. લક્ષ થાય છે ત્યારે તો આખા સ્વરૂપ નો એને પત્તો લાગી ગયો. જેને ધન જડી ગયું, દાટેલું ધન જેને જડી ગયું, મળી ગયું, એ ક્યારે કે જયારે જોયું ત્યારે. કોઈ એમ તર્ક નથી કરતો કે એ ધન નો ઉપયોગ કર્યો ત્યારે એને મળ્યું કહેવાય, એવો કોઈ તર્ક નથી કરતો. એને કઈ ધન માંથી હજી મકાન બંધાયું છે, એ ધન માંથી હજી કઈ ફર્નિચર કરાયું છે, એ ધન માંથી કઈ દાગીના ખરીદ્યા છે, હજી કઈ ભલે ના ખરીદ્યા હોય, એને ધન મળી ગયું છે, એ વાત સાચી છે. એમ પછી પર્યાય માં આમ થયું કે આમ કરું કે તેમ કરું એમ નથી રહેતો. એને જે ધન મળી ગયું, લક્ષમાં આવી ગયું, પર્યાય સહજપણે એ બાજુનું જોર કરીને શુદ્ધ થઈ જશે, વૃદ્ધિગત થઈ જશે અને પૂર્ણ થઈ જશે. એની પણ પ્રતીતિ ત્યાં જ આવી જાય છે. જયારે પોતાના આત્માને લક્ષમાં લઈએ છીએ ત્યારે એની પર્યાય સંબંધિત કાર્યની પ્રતીતિ પણ એને આવી જાય છે. વિચાર કરવો નથી પડતો, આવી જ જાય છે, એવો વિશ્વાસ આવી જાય છે. એટલે એની ઉતાવળ નથી કે આ કેમ જલ્દી આમ નથી, કેમ જલ્દી કેવું જ્ઞાન પ્રગટ થતું નથી, કઈ વિષય નથી. જ્ઞાન સામાન્ય શું છે એની ઘણાને ખબર નથી. જ્ઞાન વિશેષ શું અને જ્ઞાન સામાન્ય શું, એ અહીંયા 15મી ગાથામાં બહુ સારી પદ્ધતિ છે. જ્ઞાનમાં અનેક જ્ઞેયાકારો જણાય, તે જ્ઞેયાકારોના ભેદે પરિણમતું જ્ઞાન, તે જ્ઞાન વિશેષ. અને એ બધા જ્ઞાનની પર્યાયોમાં, બધા જ્ઞેયોને અનેક જ્ઞેયોને જાણવામાં જે જાણવું 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 જ્ઞ 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 પણ જે એ જ્ઞાન સામાન્ય, એ પર્યાય અપેક્ષાએ પણ જ્ઞાન સામાન્ય વ્યક્ત છે. જેવું પર્યાય અપેક્ષાએ જ્ઞાન સામાન વ્યક્ત છે એટલે એ જ્ઞ પણ નિર્વિકલ્પ છે. એવું જ અંદરમાં શક્તિ રૂપે જ્ઞાન સામાન્ય રહેલું છે, ત્યાંથી જ્ઞાન સામાન્યનું ઓળખાણ થાય છે.
પરમ પ્રયોજન જાણીને એને એ સંબંધીની સાવધાની અને ધીરજ આવવી. કોઈ કામ એકદમ કિંમતી હોય છે તો હીરાનું પડીકું ઘરમાંથી વાસીનું કાઢ્યું હોય એને ખૂપડીમાં લઈ જતો હોય એવી રીતે લઈ જતો નથી. ખબર છે કે આમાંથી એક હીરો પડી જશે તો હજારોનું નુકસાન છે. જે કાર્ય છે એની ગંભીરતા હોવી જોઈએ. જયારે એને પોતાને પોતાનું સ્વરૂપ જોવું છે, સ્વરૂપ અવલોકન કરવું છે, સ્વરૂપને ઓળખવું છે, તો ત્યાં એનો ઉપયોગ, એનું સંશોધન, એનો અભ્યાસ, એનો પ્રયોગ, એકદમ એનું પ્રેમ પરમ પ્રયોજન જાણીને એની એટલી કિંમત આવીને એ કાર્ય થતું હોય તો યથાર્થ રીતે થાય છે. અને એની કિંમત જ ના આવે એની સમજણમાં તો એ સંબંધિત કાર્ય થવાનો જ પ્રસંગ નથી, કઈ ચાલે જ નહીં અંદરમાં. પછી વાંચ્યા કરે, સાંભળા કરે, તો એ ઠીક છે, પ્રસંગ જ એનો વ્યર્થ છે, એમાં કઈ વળતું નથી. કેવળી પાસેથી જેને સૂત ને સાંભળ્યું અને જેને સૂત જ્ઞાન થયું, ભાવસૂત જ્ઞાન, સુમ્યક જ્ઞાન, એવા સુમ્યક દ્રષ્ટિને પણ સૂત કેવળી કહેવાય છે. અને જે શુદ્ધ જ્ઞાનમાં કેવળ જ્ઞાન સ્વભાવ જણાય છે એવા સામાન્ય સમ્યક દ્રષ્ટિને પણ શુદ્ધ કેવળી કહેવાય છે. શુદ્ધ કેવળી શબ્દના અપેક્ષાએ જ્યાં જે પ્રકરણ ચાલતું હોય એવા બે અર્થ થાય છે. શ્રુતની લબ્ધિમાં તો શુદ્ધ જ્ઞાનનો કોઈ અતિશય હોય એને શ્રુતની લબ્ધિ કહેવાય. બેન શ્રી એમ કહ્યું હતું, તેઓ શ્રીને તો શ્રુતની લબ્ધિ છે. ગુરુદેવની વાત કરતા કરતા એમ કહ્યું કે તેઓ શ્રીને તો શ્રુતની લબ્ધિ છે. તો એમાં એમ કેમ કહ્યું કે અત્યારે તો આ દિગંબરોના શાસ્ત્રોનો ઉકેલ મળે એવા કોઈ મુનિરાજ કે એવા કોઈ જ્ઞાની ધ્યાની કોઈ યોગીનો તો એમને ગુરુપણે સ્થાન થયું નથી, એ પ્રકારનો તો મેળ બેઠો નથી. છતાં દિગંબર આચાર્યોના પરમાગમમાં જે ગૂઢ રહસ્યો છે, એના જે અલૌકિક સિદ્ધાંતો છે, જે સામાન્ય બુદ્ધિવાળાનું કાંઈ એમાં ચાંદ બુડે એવું નથી, જે વિશેષ બુદ્ધિવાળાને પણ એમાં કાંઈ ખબર પડતી નથી, એમને કોઈ જાણે લબ્ધિની પ્રાપ્તિ થઈ હોય એવી રીતે એના ઉકેલ કાઢે છે, વાર કાઢે છે. એવા અનેક પ્રસંગ બીના છે જ્યાં વિદ્વાનો અને પંડિતોએ ગોથા ખાધા છે. ત્યાં ગુરુદેવના નિર્મળ સુજ્ઞાનમાં અહીંયા આચાર્ય મહારાજ આમ કહેવા માગે છે એમ આત્મામાંથી કહ્યું છે. શાસ્ત્રનું રહસ્ય એમણે આત્મામાંથી કહ્યું છે. એવા અનેક પ્રસંગ બન્યા છે, એ પોતાને ખ્યાલમાં છે. એટલે એ વાત એમને લીધી છે કે ગુરુદેવનો તો કોઈ શ્રુતની લબ્ધિ છે. લબ્ધિ હોય તો આવું કામ થાય, આમાં બીજા સાધારણનું કામ છે. સમ્યક દ્રષ્ટિઓ તો ઘણા હોય પણ બધાને આવી શ્રુતની લબ્ધિ હોતી નથી, એટલી વિશેષતા છે. પુણ્યની લબ્ધિ હોય છે અને પુણ્ય ઉપર તો એમને કઈ જોતું નથી ને, જગતની તો કોઈ ચીજ એમને જોતી નથી, પક્ષતું નથી, ત્યારે જ જોતું નથી કઈ લબ્ધિ ઉપજી છે કે નથી ઉપજી, કેમ કે એનું એમને કામ નથી. એમને તો પ્રયોજન સાથે સંબંધ છે, એટલે પોતાના પ્રયોજન ભૂતકાર્યમાં દિન રાત સતત નિરંતર લાગેલા રહે છે. પછી બીજું જે વસ્તુ કામની નથી, રસ્તામાં આવે તો એના સામે કોઈ જોતો નથી. સમોસરણમાં જઈ વિતરાગની ભક્તિ કરી અને તે દેખાવ એવો કર્યો છે કે હું વિતરાગનું ભજન કરું છું, પણ અમે તો એમ જાણ્યું છે કે તે સંસારનું ભજન કર્યું છે, તે વિતરાગનું ભજન કર્યું નથી. કે તે આશા એ રાખી છે કે આ વિતરાગની ભક્તિ કરું છું તેથી મને અનુકૂળતાઓ થશે. તો તે વિતરાગનું ભજન કર્યું કે તારે અનુકૂળતાનું કર્યું, સમોસરમાં જઈને પણ સંસારનું ભજન કર્યું છે, ભગવાનનું ભજન કર્યું નથી. ભગવાનનું ભજન કરે એને તો કઈ ભવ ભ્રમણ રહે નહીં, એનું નામ
છોડીને નહીં.
જેમ કોઈ એવી રીતે તોફાનમાં ફસાય કે જે દિશામાં એને જોવું હોય એમાં સામો પવન હોય, એને દિશામાં જવા માટે અનુકૂળ પવન ન હોય પણ તોફાનનો જોરદાર પવન સામો પવન હોય, તો પણ વાણને તો સામી દિશામાં આગળ વધવા માટે જ પ્રયત્નમાં ખલાસી રહેશે. એ ક્યારે એમ વિચારતો નથી કે સામો પવન છે એટલે ભલે પાછું જવાય, આપણે મારો આ બાજુ ઊંધા લેતા એવી રીતે કોઈ પાછું જવાનો વિચાર નહીં. એવી રીતે જ્ઞાનીનો અંતરંગ પ્રયત્ન તો અપવાદ માર્ગમાં પણ વિતરાગતાને વધારવાનો જ હોય છે. અભિપ્રાય પણ એવો હોય છે અને પ્રયત્ન પણ એવો હોય છે, તો પણ પરિણામ સૌથી વિધિ થાય છે અને એ શુભ માર્ગમાં શુભ પરિણામમાં શુભ ઉપયોગમાં આવે છે. જેનાથી એટલે ક્યારેક એ શુભરાગમાં આવે તો પણ એને આગળ વધવું છે અને શુદ્ધોપયોગમાં આવે તો પણ એમને આગળ જ વધવું છે. જેનાથી પોતાના પરિણામમાં આગળ વધાય એનો અર્થ એવો નથી કે કોઈ મુમુક્ષુ કે કોઈ જ્ઞાની એમ વિચારે છે કે રાગ કરતા કરતા આગળ વધારશે, એવો કોઈ વિચાર કરવો યોગ્ય નથી. મને તો આ પ્રકારે આગળ વધવાનું બને છે એમ છે, એવી કલ્પના પૂરી જેવી કલ્પના કરે છે. શાસ્ત્ર સ્વાધ્યાયમાં અમને બહુ રસ પડે છે અથવા તો તત્વજ્ઞાનની ચર્ચામાં અમને ઘણો રસ આવે છે, તેથી એવો રસ અમે કેળવીએ છીએ, એમાં અમારો રસ કેળવાય છે અને એ રસ કેળવાય છે એટલે ક્યારેક પણ અમને મોક્ષ માર્ગની પ્રાપ્તિ આમ કરતા કરતા થઈ છે. એટલે જ કોઈને આનાથી આગળ વધાય ને કોઈને આનાથી આગળ વધાય એમ છે. માર્ગ તો જેવો છે તેવો જ છે, જે પ્રકારે છે તે એક જ પ્રકારે છે અને બે પ્રકારે પછી એક હોય ત્રણ કાળમાં આ સ્થિતિ છે. પણ કોઈ ક્યારેક શુભરાગમાં આવતા જોવામાં આવે છે તો ક્યારેક કોઈ શુદ્ધ ઉપયોગમાં આવતા જોવામાં આવે છે. શુભ ઉપયોગ અને શુદ્ધ ઉપયોગ મોક્ષ માર્ગે જીવને બંને પ્રકારના ઉપયોગ જોવામાં આવે છે એનું કારણ શું? બંને પ્રકારના ઉપયોગમાં આગળ વધવાની જ વાત છે, ક્યાંય પાછળ જવાની વાત છે કે રોકાવાની વાત છે? પાછળ જવાની તો વાત નથી પણ રોકાવાની વાત પણ નથી. પણ જો એકાંત ઉત્સર્ગ કે એકાંત અપવાદની હઠ કરે, ઉત્સર્ગમાં હઠ લીધી, વાદ માર્ગ તો શુભોપયોગ રૂપ છે એનો પક્ષ કરે તો ચોખ્ખા વ્યવહારાભાસી જ છે, એટલે તો મીઠા દ્રષ્ટિ છે, માને પ્રશ્ન નથી. પણ એક વિતરાગતા જ એકાંતે મને પ્રાપ્ત હો એવો સિદ્ધાંત હોવા છતાં એમાં હઠ હોય તો એ સિદ્ધાંત સાચો નથી, ખોટું છે. હઠ લઈ લીધી પ્રાપ્ત કરવી અને રાગ નો અનુભવ કરવો નહીં, રાગ પ્રાપ્તિ ન કરવી પણ એ સહજ વાત છે, ભક્તિ કરવાની જે છે એ સ્પષ્ટીકરણ છે. અર્થ છે પોતે કષાય તીવ્ર કષાય નું પરિણામ છે, કષાય તીવ્ર અંદર માં હોય એમાં કષાય શું? ત્યાગ કર્યો, અમુક વિષયોનો ત્યાગ કર્યો, પ્રતિજ્ઞા ને વ્રત અંગીકાર કર્યા, દીક્ષા લીધી છે, મહાવ્રત દીક્ષા. પણ જો એ હટી લે છે તો એમાં કસાય રસ તીવ્ર છે. યોગમાં કસાય ભલે મંદ દેખાય પણ એનો કસાય રસ છે એ તીવ્ર છે, એનાથી કાય ભેગું નથી. અથવા એને એમ લાગે કે આ રીતે હું હઠ કરીશ એથી મને આત્મલાભ થશે, તો અહીંયા એમ કે છે કે વસ્તુના યથાર્થ સ્વરૂપની જ એને ખબર નથી. સાવ એને મૂકી દીધો છેલ્લે, એને તો વસ્તુના સ્વરૂપની જ ખબર નથી. એટલે કે જે અકૃત્રિમ વિકાર સહજાત્મ સ્વરૂપ છે, એવા સહજ આત્મામાં સહજ ભાવે જે પુરુષાર્થ ઉપડે છે, ભલે વેગ ઘણો છે, એની ઉપર જોર ઘણો છે, પણ એ સહજ ભાવે છે, એનું સર્વ પરિણમન વિતરાગતા પણ સહજપણે ઉત્પન્ન થાય છે, એવા વસ્તુના સ્વરૂપની એને ખબર નથી. એટલે એમ માને છે કે આમ હટ કરીશ, ત્યાગ કરીશ એટલે મને રાગ નહીં થાય, ભલે ને એક વખત ફાવે કે ન ફાવે, પણ મારે કોઈ ચીજ ન જોઈએ, તે ન જોઈએ, ભલે ગમે તે મારું થઈ જાય, ભલે મારું શરીર પડી જાય, ભલે પ્રાણ છૂટી જાય, ભાઈ તને પરિણામમાં આપું થશે. ત્યારે ભલે તને હઠથી શું ઉપયોગ થાય પણ એમાં કસાય તીવ્ર પીડ્યો છે, તારા પરિણામ ઠેકાણું રહેશે. એ હઠવાળા જીવના પરિણામ ઘણા બગડી જાય છે. અને એ રીતે વસ્તુ સ્વરૂપ સાધ્ય છે નહીં, વસ્તુની સિદ્ધિ નથી. આ માર્ગદર્શન બહુ સૂક્ષ્મ વિષય વાળું છે. જનરલ સિદ્ધાંત રૂપ વાત કરી, વ્યક્તિગત રીતે દરેક જીવને મોક્ષુ હોય કે જ્ઞાની હોય, એને એના પરિણામમાં આ પ્રકારે એડજસ્ટમેન્ટ જો ન કરે તો એ આગળ વધી શકે નહીં. આગળ વધી વધવા માટે આ પ્રકારની મેળવણી કરવી, મેળ મેળવો, એની અંદર એને પોતાના પરિણામ વિચિક્ષણતા હોવી જોઈએ. એ સંબંધે પોતાનું જ્ઞાન વિચિક્ષણ હોવું. એક માણસ એમ કહે કે મારે તો સંસારની દુકાન જ ઉઠાડી મૂકવી છે, દુકાન કરે છે ને, આપણે વેપાર કરવો, સંખ્યાબંધ ચીજોનો વેપાર હોય, પ્રોવિઝન સ્ટોર જેવું હોય છે, તો વેચતા 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 બે પાંચ સાત ચીજ રહે, બધી ખપી જાય. પછી ગ્રાહક આવે એ પૂછે ફલાણું છે, ફલાણું છે, ફલાણું છે. ત્યારે આ એમ કે મારી પાસે તો આ પાંચ સાત ચીજ રહી છે, એ પણ હવે વેચી નાખવાની છે. ગ્રાહક ઊભું નથી રહેતો, એને તો ચાર ચીજ જોઈએ છે, એમાં બે મળે છે, બે નથી મળતી, તો ચારે એક ઠેકાણેથી મળે ત્યાંથી એને એક ગ્રાહક ચાલ્યું જાય, બે ગ્રાહક ચાલ્યું જાય, આઠ દસ ગ્રાહક ચાલ્યા જાય, એટલે એને વિચાર આવે આ જો બાકી રહેલી ચીજ નિકાલ કરવો હશે તો આની સાથે ખબે એવી કોઈ ચીજ હોય તેની વારંવાર માગણી થાય છે, એ લાંબી પડશે તો એની સાથે સાથે આવતી. દૂરથી જોનારો કોઈ એમ કે આ પાંચ ઇંચ માંથી એને દસ કરી, આને ક્યાં દુકાન બંધ કરવાનું લક્ષણ છે? દ્રવ્ય દ્રષ્ટિ પ્રગતિ, એને હવે ચૈતન્યના તળ ઉપર જ દ્રષ્ટિ છે, કે જેને દ્રષ્ટિમાં એક શુદ્ધાત્મ સ્વરૂપ ઉપાદિપણે વર્તે છે સર્વથા, અને હું એક પ્રકાર શુદ્ધ આત્મા છું એવો જ દ્રષ્ટિમાં જેને સ્વીકાર છે, એને ચૈતન્યનું પોતાનું તળ એટલે સ્વભાવ, ચૈતન્ય સ્વભાવથી રહે છે, એ દ્રષ્ટિ ક્યારે પણ એને હટતી નથી. દ્રવ્ય દ્રષ્ટિ તે સમ્યક દ્રષ્ટિ સૂત્ર છે. સમ્યક દ્રષ્ટિ કોણ? કે જેની દ્રવ્ય દ્રષ્ટિ છે, તે જેની દ્રષ્ટિ સ્વદ્રવ્યને છોડીને, દ્રવ્ય એટલે અહીંયા દ્રવ્ય સ્વભાવ લેવો, ત્રિકાળી દ્રવ્ય સ્વભાવ લેવો. ત્રિકાળી દ્રવ્ય સ્વભાવ સિવાય જેની દ્રષ્ટિ બીજે ક્યાંય પણ છે એને આત્માની દ્રષ્ટિ નથી, એટલે એની દ્રષ્ટિ સાચી નથી, એ મિથ્યા દ્રષ્ટિ છે, સમ્યક દ્રષ્ટિ છે. એવી જેને દ્રષ્ટિ પ્રગટી, દ્રવ્ય સામાનની સ્વભાવની દ્રષ્ટિ પ્રગટી, તેને ત્રિકાળી ચૈતન્ય સ્વભાવ ઉપર જ દ્રષ્ટિ છે. એ દ્રષ્ટિ ક્યારે પણ વિષય બદલતી નથી. પોતાનો જે વિષય દ્રવ્ય છે એને દ્રવ્ય ધ્રુવ છે, દ્રષ્ટિ જાણે કે ધ્રુવ થઈ, એ છે તો એ પરિણામ સમય સમયનો. એ દ્રષ્ટિનો પરિણમવાનો ગુણ એવો છે, જાણે દ્રવ્ય ધ્રુવ એનો એનો વિષય ધ્રુવ, તો વિષય પણ જાણે ધ્રુવ થઈ ગયો, એવું પરિણમન છે દ્રષ્ટિ. એના અનેક પ્રકારના નિરીક્ષણ પ્રકારના દ્રષ્ટિના ધર્મો, એટલે દ્રષ્ટિને ઓળખવાના પ્રકાર ધર્મ દ્રષ્ટિમાં સુગાની સમાજમાં અનેક રીતે આવે છે. તેમાં પરિણતિ એકમેક થઈ ગઈ છે. જે દ્રવ્ય સ્વભાવ છે ચૈતન્યનું તળ છે, તળિયું છે એને કહેવામાં આવે છે, તેમાં પરિણતિ એકમેક થઈ ગઈ છે. પરિણતિ ત્યાં દ્રષ્ટિ લેવી છે હજી, તેમાં દ્રષ્ટિ જાણે એકમેક થઈ ગઈ છે. એમાં દ્રષ્ટિ અને એનો વિષય એ જાણે જુદા જુદા જોવામાં આવતા નથી. એવો જ કોઈ એના પરિણમનમાં પોતાના સ્વદ્રવ્યને ગ્રહવાનો અભેદભાવ છે, એવો જ કોઈ પરિણમનનો ગુણ વિશેષ છે કે જાણે એકમેક થઈ ગઈ છે દ્રષ્ટિ. એમાં ક્યાંય જુદાપણું કોઈ વચમાં વિકલ્પ છે કે આ મારો આત્મા, આત્મામાં મારાપણું કરવા મારો આત્મા એમ છે, એવું દ્રષ્ટિનો પ્રકાર છે. એવું જેનું પરિણમનનો એનો એનો ગુણ એવો છે, દરેકને દરેક શક્તિને પરિણમવામાં પોતાનો ખાસ ગુણ છે, પોતાની સ્પેશિયાલિટી છે. પરિણમવામાં પણ પોતાના ગુણ અનુસારની એની વિશિષ્ટતા છે. એમાં દ્રષ્ટિ છે જે આત્માને દ્રશ્ય કરે છે અથવા ગ્રહણ કરે છે. એનો કોઈ એવો સ્વભાવ છે કે અભેદ થઈને પડે છે. એમાં પછી જેને ગ્રહે છે એવા સ્વદ્રવ્યમાં ગ્રહનાર ને ગ્રહનાર એવા ભેદ રહેતા નથી, એવો જ કોઈ એનો ગુણ છે. વસ્તુને પકડવાનો કોઈ ગુણ જ એવો છે, અને એવો ગુણ જોઈને એમ કહેવામાં આવે છે કે જ્યાં એક ગુણ આ રીતે પરિણમો ને નિમિત્ત પડે છે આનંદ ગુણમાં, એ અનંત ગુણને ફેરવે છે. જાણે એ તો પ્રત્યેક ગુણ સ્વતંત્ર ઉપાદાન પણ એ પરિણમવા વાળા, પણ આના આના એ આની પરિણમનની વિશિષ્ટતા જોઈને એમ કહેવામાં આવે છે કે દ્રષ્ટિનો અંદરમાં એવો અભેદભાવનો ફૂટ લાગે છે કે આખો આત્મા સમ્યકપણે ખીલી ઉઠે છે. એવી જ કોઈ એની પરિણમનની વિશિષ્ટતા છે. આમ તો દ્રવ્યનો સ્વભાવ અનંત છે. દ્રવ્ય સ્વભાવ કેટલો છે? અનંત 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 દ્રવ્ય સ્વભાવ છે. તો પણ દ્રષ્ટિ એનો કબજો લઈ લે છે, જાણે એના કબજામાં ચીજ આવી ગઈ. આ એનું પરિણમન વિશેષતા બતાવે છે. આ સમયનું પરિણમન છે દ્રષ્ટિનું, પણ અનંત અનંત ત્રિકાળી જે દ્રવ્ય સ્વભાવ છે એનો જાણે કબજો લીધો, એવું દ્રષ્ટિનું પરિણમન છે. ઘણા શબ્દો આવે છે, અનેક શૈલી કરી છે એ વિષયને સમજાવવા. હા, દ્રષ્ટિના વિષયને ઓછી કરીને દ્રવ્ય દ્રષ્ટિ કેવી હોય એ વાત એમાંથી ખુદ ખુદ નીકળે છે. બહુ વાતો લીધી છે. એવી કોઈ દ્રષ્ટિની દ્રવ ઉપર છલંગ આવે છે, એમ બોલો સિંહ છલંગ મારે ને, એવું છે એ દ્રષ્ટિનું પરિણામ. એના જોર ને કોઈ પ્રતિકાર કરી શકે હું નથી, એવું કોઈ દ્રષ્ટિ. અને એમાં એક વિશેષતા એ છે કે સિવાય દ્રવ બીજાને જોતી જ નથી, સ્વીકારતી જ નથી. કોઈ વિશેષતા એવી છે એના પરિણામમાં કે એ દ્રષ્ટિ એના પોતાના વિષય સિવાય કોઈને સ્વીકારતી જ નથી. સ્વીકારતી નથી એનો અર્થ શું છે કે બીજી ચીજ છે કે નહીં, પર્યાય છે કે નહીં, ગુણભેદ છે કે નહીં, એ વાતની અપેક્ષા કોઈ નથી. હોવાની કે નહીં હોવાની કોઈ અપેક્ષા નથી. પ્રેક્ટિકલી સમજવું હોય તો આ રીતે કે મિથ્યા દ્રષ્ટિ જીવની દ્રષ્ટિ સિવાય આત્મા, એટલે આત્માને છોડીને અન્ય સ્થાનમાં છે, પરની દ્રષ્ટિ છે. આત્માની દ્રષ્ટિ નથી પણ એને પરની દ્રષ્ટિ છે. તો આત્મા છે કે નથી એવું કાંઈ એને છે નહીં. આત્મા નથી માં છે નથી એવો ભાવ છે. નથી એમાં શું છે, છે નહીં એનું નામ નથી. નથી કહેતા છે નહીં, એમ છે પણ આવીને નથી છે એ અપેક્ષા દ્રષ્ટિને હોતી નથી. તો એમાં નથી એમ આવે તો છે નું છે પણ અંદર આવી જાય છે ગર્ભિતપણે. દ્રષ્ટિનું કાર્ય નથી, દ્રષ્ટિમાં એવો ગુણ નથી એ રીતે પરિણમવાનો. દ્રષ્ટિનો ગુણ જ કોઈ એવો પરિણમવાનો છે કે જેને એ પકડે છે તેને સર્વસ્વપણે અભેદ ભાવે લઈ લે છે. પછી એ સિવાય જગતમાં એને માટે કાંઈ છે એવી એકમિક થઈ ગઈ છે. શ્રદ્ધા ગુણ તો પૂરો જ કહે છે. શ્રદ્ધા ગુણ અધૂરો પરિણામ તો થોડીક શ્રદ્ધા વિપરીત અને થોડીક શ્રદ્ધા અવિપરીત, એવું શ્રદ્ધાનું પરિણામ પણ નથી. એ અખંડ ભાવે જ પડે છે, જ્યાં પડે છે ત્યાં અખંડ પણે પડે છે. ગ્રહણ કરવાનો એનો વિષય પણ અખંડ છે અને એ પોતે પણ અખંડ ભાવ જ ધારણ કરે. પરમા એમ જ એમ જ કરે છે ને, પરની દ્રષ્ટિ છોડતો નથી. કેમ કે એવું જેવા જોરથી કામ કરે છે, દ્રષ્ટિની સાથે એનું બળ શું છે, વિખ્યાત છે એ પણ એના બળ સહિત છે ખરેખર તો એમ છે. એટલે એને ફેરવવામાં પણ આત્મશક્તિની પુરુષાર્થની ઠીક ઠીક જરૂર પડે. એમને મધર થી પરિણમન બદલી જતું ચૈતન્ય તળિયામાં જ સહજ દ્રષ્ટિ છે. એટલે ચૈતન્ય સ્વભાવમાં જ તળિયું રહેવું છે. આમ પર્યાય થી પાછળનો ભાગ છે ને, પર્યાય ને અંદર નો ભાગ છે, પર્યાય ઉપરનો ભાગ છે. બહિરંગ અવયવ છે વસ્તુનો, અવસ્થા પર્યાય તે બહિરંગ અવયવ છે. અને જે સ્વભાવ છે એ તળિયામાં પડેલી જાણે વસ્તુના તળિયામાં રહેલી ચીજ છે, અંતરંગ અવયવ છે એ વસ્તુનો. એ તળિયામાં જે સહજ દ્રષ્ટિ છે એ દ્રષ્ટિ પણ સહજ છે. એમાં કોઈ પરાણે પરાણે થાય છે એવું છે, સહજ જ દ્રષ્ટિ છે. જો કે વસ્તુના સ્વભાવમાં એ સ્વભાવ જ એવો છે કે એની દ્રષ્ટિ પણ સહજ જ પરિણમે, એવી જ દ્રષ્ટિ પરિણમે અને તે સહજ જ પણ એ પરિણમે એવો જ વસ્તુમાં સત્વ સ્વભાવ રહેલો વસ્તુ પણ એવી છે. એટલે ચૈતન્ય તળિયામાં સહજ જ દ્રષ્ટિ છે. સ્વાનુભૂતિના કાળે કે બહાર ઉપયોગ હોય ત્યારે પણ તળ ઉપરથી દ્રષ્ટિ છૂટતી નથી, દ્રષ્ટિ બહાર જતી જ નથી. ઉપયોગ બહાર જાય છે એમ કે જયારે પ્રથમ નિર્વિકલ્પ અનુભવ થાય છે સમ્યક દર્શનના કારણે, ત્યારે પ્રથમવાર અનંતકાળમાં પણ પહેલામાં પહેલી વાર એ દ્રષ્ટિ પોતાના સ્વરૂપમાં આવેદ થાય છે. એ અભેદ થયેલી દ્રષ્ટિ સાદી અનંત એમને કહે છે. સમય સમય નું પરિણામ નો અવાહ થતા નિર્વિકલ્પ ઉપયોગ ના કાળમાં સંયોગ દર્શન થયું, સ્વરૂપ દ્રષ્ટિ થઈ, દ્રવ્ય દ્રષ્ટિ થઈ. હવે સવિકલ્પ ઉપયોગ થયો ત્યારે ઉપયોગ તો બહાર આવ્યો પણ દ્રષ્ટિ ફરતી દ્રષ્ટિ ને બદલાય. શું કે છે, કેટલા ખુલાસા છે, ઘણા ખુલાસા છે. સ્વાનુભૂતિ નો કાળ હોય એટલે નિર્વિકલ્પ શુદ્ધ ઉપયોગ નો કાળ હોય, કે જ્ઞાની ને બહાર ઉપયોગ હોય. બહાર ઉપયોગ હોય એના બે ભેદ છે, શુભ ઉપયોગ પણ હોય અને અશુભ ઉપયોગ પણ હોય. અશુભ એટલે પાપ નું પરિણામ, શુભ એટલે પુણ્ય પરિણામ અને અશુભ એટલે પાપ પરિણામ. બંને પ્રકાર નો ઉપયોગ હોય ત્યારે પણ તળ ઉપરથી દ્રષ્ટિ છૂટતી નથી, સ્વભાવ ઉપરથી દ્રષ્ટિ ફરતી નથી. એ શુભ ઉપયોગ અને અશુભ ઉપયોગ એના દ્રષ્ટિના પરિણામ આગળ બેકાર છે, એનું કોઈ કાર્યગત પણ છે. અનંત અનંત ગુણ ના સ્વભાવ સ્વરૂપ છું, પણ એનો એ ઉપયોગ બેકાર જાય છે કે નહીં? બેકાર કઈ કામ કરે છે, કામ કરે છે એમ માને તો એને એ વસ્તુ ને સમજો છે કે નહીં? દ્રષ્ટિ ઊંધી પડી છે, દ્રષ્ટિ ઊંધી પડી છે તો વિચાર નું સવળાપણું બેકાર છે. એમ દ્રષ્ટિ સવળી થાય ત્યારે વિચાર નું અવળાપણું બેકાર છે. એમ કઈ કાર્યગત પણ હતું એવું છે. રમત બધી આવી છે, બધો આધાર દ્રષ્ટિના પરિણામ પરિણામ ઉપર બધો આધાર નથી, કેટલોક આધાર છે, પણ મૂળ તો દ્રષ્ટિ છે. એટલે તો દંશન મૂલો ધમ્મો એમ કહેવામાં આવ્યું છે. મૂળ મૂલ્ય તો ત્યાં સુધી કે સિદ્ધાત્માઓ સાદી અનંતકાળ પર્યંત સિદ્ધ અવસ્થામાં બિરાજમાન રહે છે કારણ એમ દ્રષ્ટિ છે. મૂળમાં દ્રષ્ટિ પડેલી એ મૂળ કારણ છે. અનંત સ્વભાવમાં પૂરેપૂરો ખીલી ગયેલો છે આત્મા કન્યા, છતાં એ અનંત ને એક બાજુ રાખીને દ્રષ્ટિ ની વાત કરી ગયા. સિદ્ધ તો હજી પોતે પછી થશે, તો ગ્રસ્ત અવસ્થામાં સ્વાનુભવ થી વાત કરે છે કે આ જે દ્રષ્ટિ નું પરિણામ છે એવું જોવામાં આવે છે કે સિદ્ધાત્માઓ સિદ્ધ અવસ્થામાં સાદી અનંતકાળ પર્યંત રહે છે. એનું કારણ આ દ્રષ્ટિ છે. દ્રષ્ટિ ફરતી નથી, કોઈ પરિણામ થતો નથી, એવું જ કોઈ પરિણામ વિશેષ એનો ગુણ છે. ઘણી ઘણી વાતો કહે છે કે ઉપયોગ ભલે ગમે ત્યાં હોય, દ્રષ્ટિ તળ ઉપરથી છૂટતી નથી અને સ્વભાવને છોડીને ક્યાંય બહાર જતી નથી. જ્ઞાની ચૈતન્યના પાતાળમાં પહોંચી ગયા છે, ચૈતન્ય સ્વભાવમાં પહોંચ્યા છે. પાતાળ છે, ઊંડું ઊંડું અગાધ છે, નીકળે છે ને પાણી, ગરમ પાણીના જરા બોર કરે છે પાતાળના પાણી, પછી એમાં હેલું જ આવે, પાણી પૂરતું નથી. એમાં ચૈતન્ય સ્વભાવ એના પાતાળમાં પહોંચી ગયેલા જ્ઞાનીના દ્રષ્ટિના પરિણામ એના અંદરથી સ્વભાવમાંથી પરિણમનનો પ્રવાહ સ્વભાવ ભાવ એવો છૂટે છે, સાદી અનંતકાળ સુધી બંધ થતો પાતાળ ફૂટી ગયો કહેવાય. જ્ઞાની ચૈતન્યના પાતાળમાં પહોંચી ગયા છે, ઊંડી ઊંડી ગુફામાં ઊંડે ઊંડે પહોંચી ગયા છે. બાબા એ શબ્દો લીધા છે, પોતાના અનુભવની ઘણી વાતો લખી છે, જ્યાં જ્યાં આવી વાતો લખી છે ત્યાં પોતાના અનુભવની વાત કરી છે કે ચૈતન્યના પાતાળમાં બહુ ઊંડે જાય છે જ્ઞાની. કોઈ માણસને વેદના થતી હોય, વેદના થાય છે, પછી ઘણી વેદના થાય, એવી વેદના થાય, એવી વેદના થાય ત્યારે એમ કે હવે મારો જીવ ઊંડો ઉતરી જાય છે. શું કે મારો જીવ ઊંડો ઊંડો ઉતરી જાય છે, હું એનો અર્થ છે એ અનુભવનો વિષય છે. બીજી કઈ વેદના થાય એને ખબર પડે કે આ જીવ ઊંડો ઉતરી જાય છે એટલે શું, એને ઘણી તીવ્ર વેદના થઈ હોય એને ખ્યાલ આવ્યો કે આ જીવ ઊંડો ઉતરી જાય છે. એક સામાન્ય ઉપર છેલ્લી પર્યાયની તારતમ્યતા વિશેષમાં પણ આટલો અનુભવનો એક પ્રકાર ઉભો થાય છે. એ તો એક ચૈતન્ય પરિણમનનો, વિકારી પરિણમનનો, ઉપર છેલ્લા પરિણમનનો એ તારતમ્યતા વધી ગઈ છે એટલા પૂરતી જ વાત છે, એમાં બીજો કાંઈ માલ છે. અહીંયા તો જે સ્વભાવ છે, શક્તિ છે, એ એટલી બધી અમર્યાદ છે, એટલી બધી અમર્યાદ છે કે જ્યારે એમાં જ્ઞાનીને શ્રદ્ધા જ્ઞાનને આચરણ દ્વારા અભેદતા થાય છે ત્યારે એ અભેદતા થનાર પરિણમનનો જે પ્રકાર છે અથવા એ પરિણમનની અંદર જે ઘણી તારતમ્યતા આવે છે ત્યારે એના અનુભવમાં એને એમ લાગે છે કે આ પરિણમન સ્વભાવની ગુફામાં ઊંડું 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 ક્યાંય ઊંડું ચાલ્યું જાય છે, ક્યાંય હું ક્યાંય પહોંચી ગયો છે જાણે એવું એને એમાં ઉંડાણ જોવામાં આવે છે. ઉંડાણનો અર્થ એ છે કે ઘણી સ્વરૂપ પ્રત્યેના સ્વભાવ બાજુની અભેદતાની તારતમ્યતા ઘણી છે. જેમ જેમ હું સ્થાન વધે છે તેમ તેમ તે પ્રકાર વધતો જાય છે. શુક્લ ધ્યાનનો વિષય તો કોઈ ગજબનો છે, એમાં તો એટલો ઊંડો જાય છે, એટલો ઊંડો જાય છે. એ તો આ ઉપયોગનો જ વિષય છે, હો દ્રવ્યને તો પર્યાય અડતી જ નથી, નહીં આલિંગતી એવી શુદ્ધ પર્યાય છે. શક્તિનું માપ કાઢવું હોય તો સ્ત્રી રાશિ મૂકજો, સ્ત્રી રાશિ મૂકો કે જે શક્તિના સ્વરૂપને જોતા જોનારમાં કેવો જ્ઞાન ફાટે, અટે બેઠો તો નહીં. જે શક્તિના સ્વરૂપને જોતા જોનારમાં કેવળ જ્ઞાન ફાટે, એ શક્તિ મૂળ ખુદ સ્વરૂપે કેટલી, એનો કાંઈ પત્તો ખરો, એનો ક્યાંય પત્તો લાગે હું, ક્યાંય તળિયું એનો હાથ આવે હું. સમુદ્ર ભમુદ્ર એ તો બધી સામાન્ય રૂપમાં છે, સમુદ્રે સાડા પાંચ છ માઇલ નીચે પછી તળિયાવાળો છે, સાડા પાંચ છ માઇલે નીચે એને તળિયું આવી જાય છે. આય તો જાણે સ્વભાવને તળિયું છે નહીં, જેમ આકાશને છેડ્યો નથી એમ સ્વભાવને તળિયું નથી એમ છે. પર્યાય એક એવી ચીજ છે કે જ્યાં એની સન્મુખ થાય છે ને એને જોવે છે કે અનંત આનંદ ભર્યો છે, એ જોનાર પરિણમન આનંદ વિભોર થાય છે, એને અંદરમાં આનંદ સમાતો નથી. પરિણમનનો પ્રકાર એવો બને છે ઘટ અંતરન સમાવે, કારણ શુદ્ધ પર્યાય. આ બધો વિષય જ્ઞાન લબ્ધિ હોય એને મળી શકે, આવ્યું છે ને આઠમો પોઈન્ટમાં. તેઓ શ્રીને સ્મૃતિની લગતી ઉપર ચર્ચા લીધી સામાન્ય રીતે તો મહાન આચાર્યો ગુરુ તરીકે હોય, સમય જ્ઞાનીઓ એના શિષ્યો હોય, સમય જ્ઞાનીઓ ત્યાં હોય, અને એમના ઊંડા ઊંડા સુખ જ્ઞાન માંથી અભ્યાસના અનેક રહસ્યો સમય જ્ઞાનીઓને મળે છે. પણ આ તો એવો પ્રકાર નથી દ્વિગોચર કરી શકે એવો વિષય, એની ઝડપ છે. એનું સ્વરૂપ એવું છે, ચિત્ર આપ્યું સમુદ્ર નું, કે સમુદ્ર માં જે તરંગ છે એ ચાર પ્રકારના અપેક્ષિત ભાવો છે, પર્યાયો ઉપસે છે, પાછા દ્રવ્યમાં સમાય છે, દ્રવ્યમાંથી ઉપજે છે, પાછા દ્રવ્યમાં સમાય છે. પણ એ અવસ્થા તરંગની પણ પાણીના દળમાં ઉપર ઉપર થોડાક લેવલ સુધી હોય છે. સમુદ્રની અંદર નીચે પાણીનું દળ એકદમ ગંભીર હોય છે, કે જેમાં ઉપરનો ઉછાળો ક્યાંય સ્પર્શતો નથી. ઉપરનો ઉછાળો ઘણો જોરદાર હોય, પણ નીચે એના તળમાં દળમાં પછી એ સુગંધીનું કાંઈ હલનચલન હોતું નથી. એવું ઊંડું ધીર ગંભીર પાણી હોય છે, એટલે સમુદ્રની ગંભીરતાની પણ ઉપમા લેવામાં આવે છે. એ જે પાણીનું આખું દળ છે, એ આખા દળમાં જે ઉપરની સપાટી છે એના સ્થાને અહીંયા કારણ શુદ્ધ પર્યાયને લીધી છે. એક વાર એવું કહ્યું કહેતા કે આખા દ્રવ સ્વભાવની તો શરૂઆત કરવી, એની શક્તિને તો કોઈ કહી શકે નહીં, સર્વજ્ઞ પણ કહી શક્યા નહીં. પણ આટલું તો જુઓ કે એની ઉપલી સપાટીને જ્યાં સ્પર્શે છે જ્ઞાન, એવી તો અવસ્થાની સ્થિતિ થાય તો પછી આખા દળ ની વાત કરવી શું વિજ્ઞાન નો વિષય રહી જાય છે, પ્રથમ નો વિષય થઈ શકે એવી વાત. કેટલીક બતાવવામાં આવે, બાકી બતાવવાનું કઈ બની શકે એવું. અસાધારણતા, અસામાન્યતા, જે કઈ શબ્દો કથનચિતપણે બતાવવામાં આવે છે, કેટલીક બતાવવામાં આવે છે, બાકી બતાવવાનું કઈ બની શકે એવું. તો કે છે કે આ જ્ઞાની ચૈતન્યના પાતાળમાં પહોંચી ગયા છે, ઊંડી ઊંડી ગુફામાં ઊંડે ઊંડે પહોંચી ગયા છે. સાધનાની સહજ દશા સાધેલી છે, બાકી અંદર ચેતન દળ માં ઊંડે ઊંડે એવો ઉપયોગ જાય છે, એવું પરિણામ ઊંડું ઊંડું ઉતરી જાય છે. એકાકાર ચૈતન્યમય પણ પોતે પોતામાં અનુભવે છે, એમાં દેહ ને ભૂલી જવાનું બની જાય. પણ એ તો વારી રીતે પરિણતિ ને અનુસરતો વિકલ્પ ચાલે છે. આત્મા સહજ પ્રત્યક્ષ છે, તો જે સહજ પ્રત્યક્ષ છે એ શું? કેમ કે વસ્તુ તો સામાન્ય સ્વરૂપે છે, પણ જે સામાન્ય સ્વરૂપે છે એ સહજ પ્રત્યક્ષ છે. નિયમ સાર 12મી ગાથા એ વિષય છે. બહુ સારી પ્રશ્ન છે. એ તો ક્યાં ક્યાંક શૈલી આવે છે સાક્ષાત્કાર. બારે ભેદ નું તો વર્ણન કર્યું ટીકામાં, હવે આગળ થોડીક વાત કરે છે. હવે વિશેષ વાત કરવી છે એટલે જુદી વાત પાડી નાખી છે. વળી વિશેષ એ કે એમ કરીને ઉક્ત કહેલા જ્ઞાનો માં સાક્ષાત મોક્ષ નું મૂળ, આ મૂળ છે જેનો આધાર ને અવલંબન લેવામાં આવે છે, અથવા દ્રષ્ટિ જેને વિષય કરે છે, એવું સાક્ષાત મોક્ષ નું મૂળ નિજ પરમ તત્વ માં સ્થિત એવું એક સહજ જ્ઞાન છે. એ સહજ જ્ઞાન છે. હવે જો કેવળ જ્ઞાન પ્રત્યક્ષ હોય તો કેવળ જ્ઞાન નું કારણ શું હોય? કે સહજ પ્રત્યક્ષ હોય. જો કેવળ જ્ઞાન પ્રત્યક્ષ જ્ઞાન હોય તો કેવળ જ્ઞાન જેને અવલંબીને પરિણમે છે. કેવળ જ્ઞાન કેવળ જ્ઞાન ને અવલંબતું નથી. કેવળ જ્ઞાન તો એના સહજ જ્ઞાન ને સહજ સ્વરૂપ ને અવલંબે છે, કે જે સહજ પ્રત્યક્ષ છે. એ સહજ પ્રત્યક્ષ પણ જેને પોતાના સ્વરૂપ નું જ્ઞાન માં આવે, એનું જ્ઞાન એ જોનાર જ્ઞાન, સહજ પ્રત્યક્ષ ને જોનાર જ્ઞાન પરોક્ષ સ્થિતિમાં કેમ રહી શકે? જે પોતાના પ્રત્યક્ષતાના પિંડ ને જુએ છે એ જોનાર પરોક્ષ ભાવે કેમ રહી શકશે? કેમ કે હું સહજ પ્રત્યક્ષ છું એમ એ જુએ છે. ફલાણો સહજ પ્રત્યક્ષ છે એમ પર પણ એને જોતા નથી, સ્વ પણ એને જુએ છે. ત્યારે એ સહજ પ્રત્યક્ષ પણ એમાં જણાય છે કે નિજ પરમ તત્વ માં, મારા પરમ તત્વ માં આવું એક સાક્ષાત સહજ જ્ઞાન અનાદિ અનંત મારા સ્વરૂપે પોતા સ્વરૂપે રહેલો છે. તેમજ સહજ જ્ઞાન તેના પારિણામિક ભાવરૂપ સ્વભાવને લીધે, અનાદિ અનંત હોવાપણાના સ્વભાવને લીધે, એ સહજ જ્ઞાન ભવ્યનો પરમ સ્વભાવ હોવાથી એવી શૈલી કીધી છે. આ પ્રવચનો કરે છે ત્યારે એવા એવા ભાવ કાઢે છે, એવા ખીલે છે કે આત્મા જાણે હથેળીમાં ખીલે છે. એવો વિષય લીધે છે. આ બધા પ્રવચનો આવશે, પ્રવચનો ઘણો વિષય આવવાનો. એ સ્વભાવને લીધે ભવ્યનો પરમ સ્વભાવ હોવાથી, ભવ્ય નહીં છે તો પારિણામિક ભાવ એવો, પણ આ શૈલી કેવી ઉપાડી છે કે એને જેને દેખાય છે ત્યાં એનો ભવ્યતા પાકી ગઈ છે, એટલે ભવ્યનો પરમ સ્વભાવ હોવાથી સહજ જ્ઞાન સિવાય બીજું કાંઈ ઉપાધેય, અવલંબનનો આધારનો વિષય આત્માને સહજ જ્ઞાન સિવાય, કે જે સાક્ષાત મોક્ષનું મૂળ છે, એ સિવાય બીજું કાંઈ ઉપાધેય હોઈ શકે ભલે 12 ભેદમાં કેવળ જ્ઞાન પર્યંત નો ભેદ આવી ગયો, પણ આ સહજ જ્ઞાન સિવાય કાંઈ ઉપાધિ નથી. એ વાત 12 ભેદ ને કહેતા અહીંયા વિશેષપણે કહેવામાં આવે છે. આમ બીજું પાડી શકે છે.
પ્રયોજન ની સિદ્ધિ છે
થઈ જાય છે. આ ટૂંકામાં ટૂંકો રસ્તો છે. ખરેખર રસ્તો એ રીતે બહુ ટૂંકો છે, પણ જીવ અનેક નવી વિવિક્ષા જાય છે. નાય આમ કથન કર્યું, નાય આમ કથન કર્યું, નાય આ નહીંથી કર્યું, નાય આ નહીંથી કર્યું. કહેશે કે ભાઈ ઇન્દ્રજાળમાં તું ખોવાય જાયશ. ઇન્દ્રજાળ છે ખરેખર તો નવી પદ્ધતિ છે, એ આત્માને ઓળખવા માટે છે. સારી પદ્ધતિ છે, સાચી પદ્ધતિ છે, પણ જે પદ્ધતિથી ઉકેલ આવે એ પદ્ધતિમાં અયથાર્થતા આવે ત્યારે એમાં ગૂંચવણ ઉભી થાય. આ એનો વિપર્યાસ છે. જે નવી પદ્ધતિથી એને ઉકેલ આવે, સમાધાન આવે, એ એની યથાર્થતા હોય તો આવે. એના બદલે નય જ્ઞાનમાં અને નય કથન નયના કથનોમાં ગૂંચવાય ત્યારે સમજવું કે એ પ્રયોજનને એને છોડી દીધું છે માટે ગૂંચવાય છે. જો પ્રયોજન ને બરાબર એને પકડી રાખ્યું હોય તો નવી જ્ઞાન પણ એના માટે સુગમ છે, એને સરળ છે. એમાં જીવ ક્યાંય પૂછવાતો નથી. પૂછવાતો નથી એટલે શું છે કે એને બેસે છે તો સીધું સર, પણ એ સિવાય એનો વિવેક એટલો કરે છે કે પોતાના પ્રયોજનનું કેટલું ને અપ્રયોજનનું કેટલું એવી તારવણી એને થાય છે. પ્રયોજન બાજુ એ વધારે એકાગ્ર થાય છે અને નિષ્પ્રયોજનમાં એને ઉદાસીનતા ઉપેક્ષા આવી જાય છે. અમારે કામની ચીજ છે. આ રીતે જો ટૂંકો રસ્તો પકડે કે હું નાયક અને બીજું બધું પર, તો એને બધી બરાબર યથાર્થ સિદ્ધિ થાય છે, સાધન બરાબર થાય છે. પણ જીવને પોતાનું સ્વકાર કરવાની એટલી રૂચિ નથી અને પોતાના પ્રયોજનની દરકાર નથી. મફતનો આડો આડો હાલે છે કારણ વગર, એમાં ક્યાંય એને લાભ મળે એવું તો છે. પણ પોતે ઊંડો ઉતરતો જ નથી. આ વિષયમાં સ્વપરના ભેદ વિજ્ઞાનમાં જીવ ઊંડો ઉતરતો ઉતરવા જેવું એને લાગ્યું નથી, તેથી ઊંડો ઉતરતો નથી. જ્યાં એને ઊંડા ઉતરવા જેવું લાગે છે ત્યાં તો કઈ બાકી રાખતો નથી. પોતે ઊંડો ઉતરતો જ નથી, કરવા ધારતો નથી. આ વિચારની ભૂમિકામાં એના નિર્ણયનું નિશ્ચયનું ઠેકાણું નથી. આજ મારે ભેદ જ્ઞાન જ કરવું છે, બીજું કરવું નથી, એવો એ નિશ્ચય કરવા ધારતો નથી. એટલે એને એમ લાગે છે કે આ ભેદ જ્ઞાન અઘરું છે, કેમ થાય, કેમ થતું હશે, અમને તો કાંઈ અંદરમાં સુખ પડતી નથી. પણ તે કરવા ધાર્યું નથી, તારો નિશ્ચયના બળના ઠેકાણા નથી. તારો પ્રયોગ ઉપડે ક્યાંથી? એ પ્રયોગ ઉપડી શકશે.